હે અચ્યુત, આપ તો સમસ્ત સદગુણોની ખાણરૂપ છો. આપના સદગુણોમાં એવું તો આકર્ષણ છે કે જેઓ આપની ગુણમાધુરીનું એકવાર પણ શ્રવણ કરે છે એના હૃદયમાં કર્ણ દ્વાર દ્વારા આપ સુગમતાથી પ્રવેશી જાઓ છો. સૂર્યનો ઉદય થતાં અંધકાર જેમ ઊભી પૂંછડીએ ભાગી જાય છે એમ હૃદયમાં આપનો પ્રવેશ થતાં શારીરિક તેમજ માનસિક કલેશો ભાગી જાય છે. હૃદયમાં સાંસારિક વિષયો પ્રત્યે જે આદર ભાવ હોય છે એ પણ નષ્ટ થઈ જાય છે અને ચિત્ત આપની ગુણ માધુરીનું શ્રવણ કરવા અધીરું બને છે. મેં તો આપને નજરે નિહાળ્યા નથી, છતાંય મારું મન આપના પ્રત્યે આકર્ષાયું છે. આપ એમ કહેશો કે મારા જેવી યુવતી કન્યાએ કોઈ અપરિચિત પુરુષ સાથે આવી વાત ન કરવી જોઈએ. હે અચ્યુત, આ બાબતમાં આપ ગમે તે કહો, હું જાણું છું કે આ અયોગ્ય છે, પણ હું શું કરું? આમાં મારો કોઈ દોષ નથી. જો કોઈ દોષ હોય તો આપના રૂપ અને ગુણનો છે. આ બંને મારા અંતઃકરણમાંથી લજ્જાને ઉખેડીને ફેંકી દીધી છે. મારું મન નિર્લજ્જ બની ગયું છે. આપની સમક્ષ આ વાતનો સ્વીકાર કરવામાં મને જરા પણ શરમ નથી આવતી. મારું મન સર્વ આત્મા ભાવથી આપનામાં લાગ્યું છે. તે આપના શ્યામ રંગમાં એવું તો રંગાઈ ગયું છે કે હવે એના પર બીજો કોઈ રંગ ચઢી શકે એમ નથી. શ્યામ રંગ પર બીજો કોઈ રંગ ચઢે ખરો? આપ મને પૂછશો, તું મને કેમ ચાહે છે? એના જવાબમાં મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે કોઈ પણ કન્યા યુવા અવસ્થામાં પગલાં માંડે છે ત્યારે તેના મનમાં ભાવિ પતિની એક મનગમતી મૂર્તિ કંડરવા લાગે છે. ઈચ્છે છે કે મારો પતિ કુલીન, સુશીલ, રૂપવાન અને વિદ્વાન હોય, એની ઉંમર અધિક ન હોય, એ યુવક હોય, ધન ધાન્યથી સમૃદ્ધ હોય, મનને હરવાવાળા હોય. મને વિશ્વાસ છે કે શીલ, કુલ, રૂપ, વિદ્યા, સદાચાર, સ્વાસ્થ્ય અને સંપત્તિમાં આપની તુલના કરનારું સંસારમાં અન્ય કોઈ નથી. આપે મારા એકલાનું જ મનહરણ કર્યું છે એવું નથી. આપ તો પ્રાણી માત્રના મનનું હરણ કરવાવાળા છો, એટલે તો આપનું નામ કૃષ્ણ છે. પ્રભુ, હું આપને મનથી વરી ચૂકી છું અને આપ તો શરણાગત વત્સલ છો. જે આપના શરણમાં આવે છે એનો આપ અવશ્ય સ્વીકાર કરો છો. આપ કહેશો, જ્યારે તે આત્મસમર્પણ કર્યું છે તો પછી હવે અધીર કેમ બને છે? એક દિવસ ત્યાં આવીને હું તને જરૂર અપનાવી લઈશ. હે કમલનયન, સંજોગો એવા ઉપસ્થિત થયા છે કે હવે ઢીલ રાખવી પાલવે એમ નથી. મારો મોટો ભાઈ રૂપમી મારા અને આપના સંબંધમાં રાજી નથી. એ મને શિશુપાલ સાથે પરણાવવા માગે છે. પોતાના સ્વાર્થ ખાતર લગ્નની વધી ઉપર મારું બલિદાન આપવા તે તૈયાર થયો છે, પણ હું તો આપના રૂપ અને ગુણ પાછળ દીવાની બની છું. પ્રેમથી જેની પાસે મસ્તક નમે એવો પતિ મારે જોઈએ છે. એવી અવલૌકિક વ્યક્તિ તો આપ જ છો. સિંહનો ભક્ષ શિયાળવું લઈ જાય એ કેમ બને? ગમે તે સંજોગોમાં મારું મસ્તક શિશુપાલ પાસે નમવાનું નથી એ નક્કી સમજો. પ્રભુ, સર્વે દેવ દેવતાઓ અને સાથે સાથે આપની પાસે હું એ જ માગું છું કે મેં જે કંઈ સુકૃત કર્યા હોય, પુણ્યદાન કર્યા હોય, વ્રત કર્યા હોય, એના ફળ રૂપે આપ મારું પાણી ગ્રહણ કરો. કોઈ પણ સંજોગોમાં શિશુપાલ મારા અંગને સ્પર્શ ન કરે એ આપ જોજો. બધી બાજુએથી નિરાશ થઈને મેં આપનું શરણું સ્વીકાર્યું છે. હે અજીત, ગમે તેમ કરીને આવતીકાલે આપ કુંડિનપુર પધારજો અને શિશુપાલના સૈન્યનો પરાજય કરી મને રાક્ષસ વિધિથી પરણજો. કદાચ આપ આવો પ્રશ્ન ઉઠાવો કે અંતઃપુરની વચ્ચે રહેનારી તને તારા સગાવાલાઓનો નાશ કર્યા વિના કેવી રીતે પરણી શકું, તો એનો પણ ઉપાય બતાવો. અમારા કુળમાં લગ્નને આગલે દિવસે નગર બહાર આવેલા દેવીના મંદિરે દર્શન પૂજન કરવા જવાનું હોય છે. આ પૂજન યાત્રા ખૂબ જ ધામધૂમથી ઉજવાતી હોય છે. જ્યારે હું દર્શન કરવા નીકળું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું સહેલું થશે. આમાં એક કાંકરે બે પક્ષી મળશે. એક તો આપ મારું હરણ કરી શકશો, બીજું મારા સગા સંબંધીઓને મારવાનો પ્રશ્ન ઊભો નહીં થાય. હે કમલનયન કૃષ્ણ, મને વિશ્વાસ છે કે મારી આ નાની વિનંતી પર આપ અવશ્ય લક્ષ આપશો જ. જો આપ અવસર ચૂકી ગયા તો બાજી બગડી જશે, પછી તો વનમાં ભાગી જઈશ. ઉપવાસ અને વ્રત દ્વારા દેહને દુબરો કરી પ્રાણ ત્યજી દઈશ. આ જન્મે નહીં તો આવતા જન્મે આપને પતિ રૂપે પામવા પ્રયત્ન કરીશ. એમ કરતાં ભલે સેંકડો જન્મ વીતી જાય પણ આપની કૃપા મેળવીને જ હું તો જંપીશ. હે યદુનંદન, હું જાજુ શું લખું? મેં તો મારા મનની વાત આપની સમક્ષ રજૂ કરી, હવે શું કરવું એ આપે જોવાનું છે. હું તો છું જન્મો જન્મની ચરણ કમળની દાસી રૂકમણી. સુદેવે તો પત્ર વાંચીને વાસુદેવના પગ પાસે મૂક્યો. વાસુદેવ પણ વિચારમાં પડી ગયા. થોડી વાર થઈ એટલે શાંતિનો ભંગ કરતા સુદેવે કહ્યું, પ્રભુ, મહારાજ ભીષ્મક તો આ લગ્નમાં રાજી છે, માત્ર રાજકુમાર રૂકમિણીએ જ આડખીલ્લી ઊભી કરી છે. ઊંડો શ્વાસ લેતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, વાસુદેવજી, આ બાબત તો એણે પત્રમાં સ્પષ્ટ લખી છે. રૂકમિણીને હું સારી રીતે ઓળખું છું. સ્વભાવે એ મહાલુચ્ચો છે. એણે દ્રેષ્ટિ પ્રેરાઈને જ આમ કર્યું છે, પણ એમાં એનું કંઈ વરવાનું નથી. હવે શું થાય છે એ જુઓ. આપ તૈયાર થઈ જાઓ, આપણે વહેલી તકે ત્યાં પહોંચવું જોઈએ. પ્રભુ, હું તૈયાર જ છું. આપની વારે વાર. વાસુદેવે તરત જ સેવકને બોલાવીને આજ્ઞા કરી. દારૂક સારથીને કહે કે જરાય વિલંબ કર્યા વિના રથ જોડી લાવે. થોડી વારમાં તો દારૂક સાથી સુવર્ણ મંડિત રથ જોડીને આંગણમાં આવીને ઊભો. સેવકે ખબર આપી, પ્રભુ, રથ આવી ગયો છે, પધારો. વાસુદેવે કહ્યું, ચાલો સુદેવજી, ચાલો. પ્રભુ બંને રથ પાસે આવ્યા. સુંદર સુવર્ણ મંડિત રથ પર ગરુડના નિશાનવાળી ધોરી ધજા ફરફરી રહી હતી. શૈલ્ય, સગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચાર દિવ્ય અશ્વો થનગની રહ્યા હતા. દારૂક નતમસ્તકે બાજુમાં ઊભો હતો. વાસુદેવે કહ્યું, ચાલો સુદેવજી, બેસી જાઓ રથમાં. નાના પ્રભુ, પહેલાં આપ બેસો. સુદેવે શિષ્ટાચાર કર્યો. વાસુદેવે જરાક અકળાતા કહ્યું, સુદેવજી, અત્યારે શિષ્ટાચારનો સમય નથી. શિષ્ટાચાર શાંતિને સમયે શોભે. જ્યારે ખૂબ જ અગત્યનું અને ઉતાવળનું કામ હોય ત્યારે શિષ્ટાચાર કરવાનો ન હોય. ચાલો જલ્દી બેસી જાઓ. સુદેવ રથમાં ચડ્યા અને પાછળ વાસુદેવ ચડ્યા. દારૂકે રથની લગામ હાથમાં લીધી. એક જ ઇશારા સાથે ચારેય અશ્વો પવન વેગે ઉપડ્યા. એક જ રાતમાં કુસ્થરી દ્વારકાપુરીથી અનંત દેશની રાજધાની કુંડિનપુર પહોંચી ગયા. નગર બહારના એક ઉદ્યાનમાં દારૂકે રથ થોભાવી ત્યાં જ ધામા નાખ્યા.